ચાર લેશે, અહીંથી આરંભ કરીને અયમ, અયમ એટલે કોણ? આ અહીંયા આ એટલે કોણ? ગ્રંથના કરતા. ગ્રંથના કરતા કોણ છે? અમૃતચંદ્રાચાર્ય કરતા કુંદકુંદાચાર્ય. એમને છે ને ટીકા, મૂળ સમયસાના રચિતા કોણ? સમયસાના મૂળ ગ્રંથ કરતા કોણ છે? સાર્વજ્ઞ દેવ છે. આપણે મંગાચરણ બોલતા નથી, પણ દરેક શાસ્ત્ર નું પ્રારંભમાં મંગાચરણ હોય છે. ખબર તો છે ક્યાં છે?
લેફ્ટ સાઈડ.
શું છે પ્રારંભનું મંગાચરણ? શું છે આમાં? આમાં હશે જે સૌથી પહેલું જ પહેલું જે પાનું થાય છે ને એની સામે શાસ્ત્ર સ્વાધ્યાય નું પ્રારંભિક મંગલાચરણ મેળું લાલ માં છપાયેલું. પહેલું જ્યાંથી પહેલો શ્લોક શરૂ થાય છે એની સામે ના પેજ છે શાસ્ત્ર સ્વાધ્યાય નું. અને એમાં જો વચ્ચે છે સકલ કલુષ વિદ્વસંગ છે ને, એમાં વચ્ચે જેવું છે બીજી લાઈન, ત્રીજી લાઈન, અસ્ય મૂળ ગ્રંથ કરતા. છે શબ્દ અસ્ય એટલે તેના, મૂળ ગ્રંથ કરતા કોણ છે? શ્રી સર્વજ્ઞ દેવ. પછી તત ઉત્તર ગ્રંથ કરતા કોણ છે? ગણધર દેવ. પ્રતિ ગણધર દેવ એટલે કે એના પછીના આચાર્ય છે. એમના વચન ને અનુસરીને શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ આને રચના કરી છે. અને એમાં પણ શબ્દ શું લખે છે? પછી શું છે હવે? સ્વર્ણમંતુ. સાવધાન, એમાં એક કેવું છે? સાંભળજે. પણ કેવી રીતે? સાવધાન. અને સાવધાન એટલે શું? ઉપયોગની સૂક્ષ્મ સ્થિરતા. ઉપયોગની શું જોશે? સ્થિરતા. અને એટલા માટે કઈ વાત બે વાત સમજવા જેવી છે. કઈ? ઉપયોગની સ્થિરતા અને ઉપયોગની સૂક્ષ્મતા. ઉપયોગ સ્થિર હશે તો શું થશે? વાત ગ્રહણ થશે. અને ઉપયોગની સૂક્ષ્મતા હશે તો શું થશે? વેદનાનો પ્રયાસ થશે. પેલા તો શું કરવું છે? ઉપયોગને શું કરવું છે? સ્થિર. અને સ્થિર કરશું તો શું છે? વાત આપણને શું કહેવા માંગે છે ગ્રહણ. અને જ્યાં સૂક્ષ્મતા ઉપયોગની આવશે તો સ્વભાવ અને વિભાવ ને વેદનાનો પ્રયત્ન થશે. તો સાવધાન તૈયાર તમે સાંભળો. તો અહીંયા એક ગ્રંથ ના કરતા, અહીંયા તો આપણે કોને લેવા છે? અહીંયા ગ્રંથ ના કરતા મૂળ માં લઈએ એની વ્યાખ્યા તો આચાર્ય, બાકી ખાલી કલશ લઈએ તો અમૃતચંદ્ર. પણ મૂળ આ ખડસી કોને માટે છે? આથી ગાથાઓમાં ગ્રંથ ના કરતા હવે કે છે ભૂય પ્રવર કઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. શું છે? જે પ્રવટ, પ્રવટ નો અર્થ શું કહેવાય છે? ઉદ્યમ કરે છે. શું કહેવા માટે? કઈક વિશેષ વાત. કોણ? ગ્રંથ કરતા. ક્યારથી? અહીંથી. તો એક આચાર્ય દેવ આપણી ઉપર એક કરુણા કરીને અમે કઈક નવું હવે વિશેષ કહેશું. સામાન્ય પણ તો બધી વાત કરી દીધી પરિગ્રહ કરીને, પણ હવે પરિગ્રહ એટલે શું? એમાં શું છે એનું નામ આપીને પણ. અને એમાં અહીંયા નામ કેટલા હોય? પણ આમાં કેટલા હોય? ઓલામાં તો ચાર હતા, પુણ્ય, પાપ, અસન અને પાન. અહીંયા કેટલા હતા? અહીંયા પણ ચાર આપ્યા. ક્રોધ, માન છે કે ને વચ્ચે આવી ગયું? ક્રોધ અને માન. પછી ઇત્યાદિ, ઇત્યાદિ પછી લઈ લેવું, માયા, લોભ, નો કસાય, રાગ, બધું. અને પછી ઓલા જે બે કોમન છે, ભોજન અને પાણી, એટલે કે અસન અને પાન. અને એટલા માટે અસન એટલે ખાવું, અને એના ઉપરથી અનસન એટલે ઉપવાસ. અનસન શબ્દ તો સાંભળો છે? અન અસન, અન એટલે નહીં અને અસન એટલે ખાવું. તો એ અસન એટલે ખાવું છે. આ રીતે ચાર બોલ નો વિશેષ કરીને અહીંયા શું છે? આચાર્યદેવ કે અહીંયા કરવાનો ઉદ્યમ કરે છે. રાજમોહનજી કે છે આચાર્યદેવ તારા ઉપર નિષ્કારણ કરુણા કરીને એ ઉદ્યમ કરે છે. અને આપણને સાંભળવાનું પણ નથી, ઘણા કામ હોય એના પણ માથે કેટલો બોજો. કઈ ગુરુદેવસિંહ તો આપણે ગુજરાતી માં થાય, કેટલી વિશેષ થાય, કેટલી વિશેષ થાય નહીં એ ખબર ન પડે. કેટલી વિશેષ થાય? પાંચ વિશે થાય ને, 5×20 સો થાય ને, એ તો હજી ગણિતમાં થાય. પણ અમારા અહીંયા કેટલા વિશેષો થાય નહીં? કાંઈ નહીં ને. ઘણું કેટલું બોજો હોય, કેટલા કામ હોય, બધા નિપટાવવાના હોય, અહિયાં આચાર દેવ તને ઉદ્યમ કરે છે. હવે કે છે એ આચાર દેવ જે ગ્રંથ ના કરતા છે, કલશ ના રચયિતા છે, સમયસાર ના રચયિતા થી કેવા છે, અજ્ઞાનમ ઉજ્જિત તુમના, અજ્ઞાનમ ઉજ્જિત તુમના. જો સરસ ભાવના શું છે, અજ્ઞાન જીવની અને કર્મની એકત્વ બુદ્ધિરૂપ મિથ્યા સ્વભાવ. અજ્ઞાન શું છે, ક્ષોપસમની હીનતા એ અજ્ઞાનતા નથી અને ક્ષોપસમની અધિકતા એ જ્ઞાન નથી. તો શું છે અજ્ઞાન, છે અજ્ઞાન શું છે, ક્ષોપસમની હીનતા છે કે શું છે, અરે જ્ઞાન નું મિથ્યા પડો એ અજ્ઞાન. આપણે શેમાં માનીએ છીએ, ઓછું જાય એને આપણે શું માનીએ, અજ્ઞાન, વધે એનું શું માનીએ છીએ, જ્ઞાન. ખરેખર જ્ઞાન ને અજ્ઞાન ક્યારે કહેવાય, જયારે એનું મિથ્યાપણું સાથે. અને મિથ્યાપણું શું છે, જીવ અને કર્મ ની, કર્મ માં કોણ લેવા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને ભાવ કર્મ, ત્રણેય એની એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ. આ વાત આપણને ખ્યાલમાં રહેવી જોઈએ, મિથ્યાત્વ એ જ અજ્ઞાન છે, મિથ્યાત્વ એ જ સંસાર છે. આપણને ખેદ રહ્યા કરે છે કે અમે કઈ બહુ અભ્યાસ નથી કરી શકતા, યાદ નથી રહેતું, અમે બહુ શાસ્ત્રો વાંચ્યા નથી, અમારી પાસે એટલી તર્ક બુદ્ધિ નથી, ઘણું બધું હોય ને, અમે બીજાને સમજાવી શકતા નથી, કન્વિન્સ કરાય, અમને બધી ખબર પડે છે પણ અમે બોલી શકતા નથી, એનું આપણને હંમેશા શું રહ્યા કરે, ખેદ રહ્યા કરે છે. ક્યારે પણ, અરે ખરેખર આજે જેમ ગુરુદેશ લીધું નહી, અમૃતલાલ ભાઈ ને ઉપર નું લીધું હતું ને, અમૃતલાલ બોલે તો શું થાય, ક્યારે ઊંઘમાં હોય તો હે, એમ એક સરસ ગુરુદેશ, એમાં તમને અસ્તિત્વ નો હોકારો કેમ આવે છે એક, અને બાકી તો નામ એ શું છે, અમૃતલાલ જે નામ હતું એ કોનું છે, શરીર નું કે આત્મા નું, એ ગુરુદેશ કૃત્રિમતા આપેલું છે, બાકી ક્યાંય શરીર માં લખેલું નથી, જન્મા ત્યારે કઈ લખીને લાવ્યા નતા, એ કૃત્રિમતા એ આપેલો શબ્દ પણ આપણા માટે કેવો થઈ ગયો છે, સહજ થઈ ગયો, કારણ કે એમાં એટલી એકત્વ બુદ્ધિ ગાઢ કરી છે કે કૃત્રિમ શબ્દ છે. ઘણી વાર તો કોઈના નામ બદલાઈ જાય તો શું થાય છે, તો એવું જ રહ્યા કરે છે, એ કૃત્રિમતાના શબ્દોમાં એકત્વ પણ છે, પણ હું જ નાયક છું એમાં તને હોકારો કેમ નથી, કારણ કે નાયકપણામાં અસ્તિત્વ સ્થાપ્યું જ નથી, અને અસ્તિત્વ સ્થાપ્યું નથી તો હોકારો ક્યાંથી આવે, અને શરીરમાં શું કર્યું છે, એકત્વ શું, સર્વસ્વ છે, એકત્વ બધું આવી જાય છતાં શું છે, શરીરના અસ્તિત્વ સિવાય બીજું માન્યું છે કે નહીં. અને એક સરસ છેલ્લે છે ને ગુરુદેવજી વાંચ્યું હતું, મિથ્યા દ્રષ્ટિને પડદાનો પરિગ્રહ શું છે, ઘટે છે એટલે ઘટતો જાય છે, એમ જ કહેવાય ને, અને સમ્યક દ્રષ્ટિને શું છે, પરદ્રવ્યનો પરિગ્રહ શું ઘટતો નથી પણ શું થાય છે, વધતો જાય છે, શું છે, ઘટે, ઘટતો નથી એટલે વધતો જાય છે, ઘટે છે એ તો બરોબર કે નહીં, લખ્યું છે ને, ઘટે એટલે છે કે ઘટે એટલે ઓછો થાય છે, અને અહીંયા ઘટે એટલે લાગવું પડે છે, ઘટે છે તેને હોય છે, ઘટે એટલે ક્વોન્ટિટી ઘટે એમ નહીં, ઘટે એટલે એમાં શું થાય છે, સિદ્ધ થાય છે, હોય છે, લાગવું પડે, આ વાત એને લાગવું પડતી નથી, એનો બીજો શબ્દ એને ઘટતી નથી, એ સંબંધી નથી, એમ અહીંયા ઘટે એટલે ઓલું ન લે, ક્વોન્ટિટી ઓછી થાય એ રીતે ન લેવું, ઘટે છે એટલે એને હોતી, એને હોય છે, અને ઘટતો નથી એટલે કે એને હોતું નથી. તો ફરીથી અહીંયા ઉપર અજ્ઞાન જીવ અને કર્મ ની એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ ભાવ કઈ રીતે છૂટે છે એવો અભિપ્રાય, ઉજ્જિતમના, ઉજ્જિતમના કઈ રીતે છૂટે એવો અભિપ્રાય જેમનો છે એવા છે. કોણ એવા છે, આચાર્ય ગ્રંથના ચર્તા. હવે એમને તો મિથ્યાત્વ ભાવ તો છૂટી ગયો છે, હવે એમને શું હોય, ફરીથી એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ કઈ રીતે છૂટે એવો અભિપ્રાય જેમનો છે, એમને છે હવે મિથ્યાત્વ ભાવ, તો પછી કેવી રીતે છૂટે, ક્યાં અરે કઈ રીતે છૂટે એટલે તેમને શ્રોતા પ્રત્યે કઈ રીતે છૂટે એવો શું છે એમને અભિપ્રાય? એટલે શું અભિપ્રાય? એટલે હું એને છોડાવી દઈશ એવો કરતા બુદ્ધિ નો અભિપ્રાય નહીં, માન્યતા નહીં, કરુણા બુદ્ધિ નો વિકલ્પ. અભિપ્રાય એટલે હું એનું મિથ્યાત્વ છોડાવી દઈશ ને હું એના મિથ્યાત્વ નો નાશ કરી દઈશ એવું કરતા બુદ્ધિ નો અભિપ્રાય એ અહીંયા વાત નથી. એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ ભાવ કઈ રીતે છૂટે? કઈ રીતે? કોનો? સામે શ્રોતાનો. પોતાનો તો એ છૂટી ગઈ છે. એવો છે અભિપ્રાય. અભિપ્રાય એટલે અહીંયા શ્રદ્ધાની વાત ન લેવી, કરુણા બુદ્ધિ અને જ્ઞાની ની કહો કેવી હોય? કરુણા કેવી હોય? નિષ્કારણ કહો, અકારણ ક્યાંય બોલીએ છીએ એવું આપણે? કરુણા અકારણ સમુદ્ર તમે. આપની કરુણા છે પણ કેવી છે? અકારણ. અને એ કેટલી કરુણા છે? કેવી છે? અકારણ. કેટલી છે? સમુદ્ર જેટલી છે ને. અવશી સદગુરુ કરુણા સિંધુ જે શબ્દ છે ને એના જે અને છ પદ ના પાઠ માં શ્રીમદજી એ માટે લખે ને જ્ઞાની ની નિષ્કારણ કરુણા ને નિત્ય પ્રત્યે સ્થવવામાં પણ આત્મ સ્વભાવ. આ કેવી કરુણા છે? એમ નિષ્કારણ છે, એની પાછળ કોઈ અપેક્ષા નથી. એને અભિપ્રાય એટલે કરતા બુદ્ધિ નો અભિપ્રાય ન સમજો. ઘણા બધા એ સમજે કેમ નહીં? હું સાચું કહું તો કેમ સમજે નહીં? અને હું તો એને સમજાવી નહીં બરોબર ને. દુનિયાને સમજાવવાનો ગુજરાતી કઈ ઠેકો લીધો છે ને આપણે. અરે જેવા તીર્થંકર ના પૂર્ણ હતા તોય જીવો સમજ્યા નહીં. આપણે તો શું કહેવાય? આવા કરતા બુદ્ધિ ના અભિપ્રાય શું રાખવા? સહજ વિકલ્પ હોય છે જ્ઞાનીઓને કરુણા બુદ્ધિ નો નિષ્કારણ વિકલ્પ આવે છે, અભિપ્રાય ક્યારેય નથી. જગત ને હું સમજાવી દઈશ એવા મિથ્યા અભિપ્રાયમાં રહેવા જેવું. અરે એની લાયકાત નહીં હોય તો સાક્ષાત તીર્થંકર એ લખે, અને એની લાયકાત હશે તો ક્યારે સમજીને પ્રણવન કરી લેશે? સાતમી નરક જેવી પ્રતિકૂળતા. પાત્રતા, પાત્ર વિના પાત્રે આત્મી. પાત્રતા દરેક જીવની પોતાની, અને પાત્રતા એ તૈયાર કોણ કરાવી દેશે? પોતે સ્વયં. તો અહીંયા મિથ્યા ભાવ કઈ રીતે છૂટે એવો એવો છે અભિપ્રાય. અને તેને અભિપ્રાય નો શું અર્થ લઈ લેવો છે? નિષ્કારણ કરુણા બુદ્ધિ નો વિકલ્પ જેમનો એવા છે. કોણ છે આવા? આવા કોણ છે? ગ્રંથ ના કરતા કોણ? આચાર્ય. હવે એટલી વાત કરી. હવે કે શું સમજાવવા માંગે છે? અહીંથી આરંભ કરીને હવે એ શું સમજાવવા માંગે છે એ પોતે પ્રયત્ન તો કરે છે. કોને? આપણા મિથ્યા અભિપ્રાય છૂટે એવી કરુણા બુદ્ધિ થી. અને વિશેષપણે હવે શું કહેવા માંગે છે? તમ એ વિશેષાત પરિહર્તું. જો શબ્દ શું આવ્યો છે? વિશેષાત. વિશેષાત એટલે વિશેષ કરીને, જુદું જુદું કરીને. પેલા એક સામાન્ય નામ આપી દીધા, હવે પરિગ્રહમાં ચાર પ્રકાર લઈને એમાં અહીંયા ક્રોધ અને માન લીધા તો ક્યાં આવી ગયા? અભ્યંતર પરિગ્રહ. અને ખાવું પીવું ના આવી ગયા તો કોણ આવી ગયા? વિશેષ નામ આપીને, જેમ કોઈને ન સમજાય તો એનો વિસ્તાર કરવો પડે ને. કોઈને કે તમ બધા આવજો, તો ભાઈ તમ બધા એટલે કોણ? તમ બધા એટલે તમારા જેમ કે ફર્સ્ટ બ્લડ રિલેશન જેને હોય, જેને જે પ્રકાર કેવું હોય એવી રીતે અહીંયા સામાન્યપણે વાત કરી. અને હવે એને કઈ રીતે કરે છે? વિશેષા એની વાત કરશે. એનો અર્થ છે જેટલો પડદ્રવ્યરૂપ પરિગ્રહ છે તેને. શબ્દ શું આપ્યો છે? પડદ્રવ્યરૂપ પરિગ્રહ. પડદ્રવ્યરૂપ પરિગ્રહ એટલે કોણ આવે? એટલે કોણ આવે? આપણા કુટુંબ પરિવાર બધું આવી જાય, ઘર બાર આપણા આપણા આત્મા અંતરાત્મા સિવાય આપે. એમાં પડદ્રવ્યમાં કોણ આવે? આપણા કુટુંબ પરિવાર બધું જ બધું એમાં આવી જાય. પડદ્રવ્ય પરિગ્રહમાં બધું જ આવે ને. એની વાત નથી, એટલે એ તો આપણા જોઈને એમાં શું વાત કરે. માયા એ છે જ નહીં, એક ગુરુદેવ છે સરસ આજે વ્યાખ્યા, પર કોને કહેવાય, પર કોને પર કોને કહેવાય, મારું નથી પર એ તો બહુ સુંદર, પર કોને કહેવાય, અનુભવ ના કાળે જે અનુભવમાં ના આવે બધા મારા માટે પર, અનુભવ ના કાળે. એક બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ, આત્માનો અનુભવ તેનું નામ શું કહેવાય, સમ્યક. એનો અર્થ કે આત્મા સમ્યક દર્શન ના કાળે અનુભવમાં જે આવ્યું એ કોણ છે, આત્મા અથવા સ્વ. અને એ અનુભવ ના કાળે જેનું લક્ષ છૂટી ગયું એ બધા એના માટે કેવા થયા, આને સ્વ કહેતો આને કહેવાય પર કહેવાય, આને જીવ કહેતો આને શું કહેવાય, અજીવ કહેવાય, આને આત્મા કહેતો આને શું કહેવાય, અનાત્મા. સિમ્પલ વાત એ. અને એ વાત સમયસારમાં એટલા માટે 50-55 ગાથામાં બધાને કેવા કીધા, ઉજ્જવલ દ્રવ્યના પરિણામય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શબ્દ શું હોય તો અનુભૂતિથી ભિન્ન શું કામ કીધું, જો એ મારા હોત, એ મારું અસ્તિત્વ હોત તો મને અનુભવના કાળે એ બધા દેખાણા કેમ, અનુભવમાં આવ્યા કેમ. કે ભાઈ આ એને કઈ એટલો સંબંધ જ લાગતો નહીં તો તેને બોલાવે ઘરે આવા પ્રસંગમાં, એને કેમ ન બોલાવ્યા, એમ કે ને એમ મારું શું છે, શું છે મારું. અનુભવ ના કાળે જેનો અવલંબન આવ્યો, જેનો આશ્રય આવ્યો, જે મને મારા માં દેખાણા કે સમજી લો એ શું છે, મારું સ્વ છે. અને જેનું લક્ષ છૂટી ગયું, જેનો આશ્રય છૂટી ગયો કે બધા મારા માટે કેવા છે, પણ તેમ અહીંયા જેટલો પડરૂપ પરિગ્રહ છે, હજી તો પડરૂપ પરિગ્રહ જે પ્રત્યક્ષ જે ક્ષેત્રથી ભિન્ન છે એને હજી પરરૂપે માનવામાં શું થાય, જે પ્રત્યક્ષપણે ચંચળ લક્ષ્મી એનો અવશ્યપણે શું થવાનો છે, વિયોગ નાશ અભાવ થવાનો છે. આપણે મમત્વ છોડીએ કે ન છોડીએ એનો તો સ્ત્રી છૂટે એ પહેલા એનું મમત્વ ન છોડે. ચંચળ લક્ષ્મી અથવા શરીર કોઈ પણ સંયોગ લ્યો એનો શું થવાનો છે, કારણ કે સ્વયં કેવા હોય છે, નાશવાન. નાશવાન નો વિયોગ ન થાય એ કેમ કેમ બને, અને જો વિયોગ ન થાય તો નાશવાન કહેવાશે કેમ, તો એ તો છૂટવાના છે. ગુરુદેવજી કહેતા શરીર તો છૂટવાનું છે, ખરો પુરુષાર્થ એમાં છે, તું શરીરને છોડ એમાં તારી બલી આવી. અહીંયા પરદ્રવ્ય કીધા, જેટલો પરદ્રવ્યરૂપ પરિગ્રહ, આગળ એને ત્રણમાં નામ આપશે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને કર્મે પરિગ્રહ છે, તેને હવે વિશેષાર્થ, વિશેષાર્થ એટલે ભિન્ન ભિન્ન નામોના વિવરણ સહિત આવી ગયા. ભિન્ન ભિન્ન ભિન્નમાં અહીંયા ચાર બોલ લીધા સમયસારમાં, પુણ્ય પાપ અસન અને પાન, જેને અહીંયા ચાર ક્યાં લીધા છે, ક્રોધ માન અસન અને પાન, એ રીતે લીધા. તો ભિન્ન ભિન્ન નામોના વિવરણ સહિત જ વિસ્તાર કરશે, સહિત છોડવાને માટે શું શબ્દ વાપર્યો છે, કોનો આ પાઠ કર્યો, પરિહર્તું એટલે કે છોડવાને માટે, અથવા અથવા આપણા ઉપર લઈએ શ્રોતાને છોડાવવાને માટે. જો આ ફરક શું પાડ્યો, શું ફરક પાડ્યો, આચાર્ય કહે છે અમને પણ હજી અસ્થિરતાનો એ વિકલ્પ ક્રોધ માન હજી સંજલનના રહી ગયા છે, અને હજી વિકલ્પમાં આહાર લેવાનું ને રહી ગયું છે, એ અમારા માટે શું છે, છોડવાની માટે, અને શ્રોતા માટે શું લીધું, છોડાવવા છે. સાથે આપણને આચાર્ય પોતે પણ અને સાથે કોને રાખે છે, અને પહેલી જ ગાથામાં એટલા માટે લીધું કે આ અનંત સિદ્ધોની સ્થાપના હું શેમાં કરું છું, મારા આત્મા આચાર્ય હું મારા એમ પોતાની એકલાની વાત કરે છે, દ્રવ્ય ભાવ સ્તુતિ થી સ્થાપી કેમ લીધી, બે ભાવ કેમ લીધી, દ્રવ્ય ભાવ સ્તુતિ કેમ લીધી, ખાલી ભાવ સ્તુતિ કેમ ન લીધી, આ એક સરસ પ્રવચન જો સાંભળવું હોય ને, સમયસા પહેલી ગાથાની ટીકાની ચાર જ લાઈન, 19મી વારના પ્રવચનનું 6ઠું પ્રવચન છે, ચાર લાઈનમાં ગુરુદેવજી સુંદર રીતે એટલો બધો વિસ્તાર કરે કે સુકામ આવું બધું લીધું, દ્રવ્ય ભાવ સ્તુતિ સુકામ લીધી, કારણ કે પોતે કોણ છે, તીર્થંકર પરમાત્મા હોય, એની વાણી હોય, તેમાં કઈ આવે, દ્રવ્ય ભાવ સ્તુતિ આવે ને, એમને તો કોઈ વિકલ્પ જ નથી, આ તો છદમસ્ત દશા છે, અને બીજાને સમજાવવાનો વિકલ્પ આવ્યો છે, અને સિદ્ધ ભગવાન પ્રત્યે બહુમાન નો વિકલ્પ આવ્યો છે, આ એનું નામ દ્રવ્ય ભાવ સ્તુતિ કહેવામાં, અંતરંગમાં જેટલી વિતરાકતા છે એવી ભાવ સ્તુતિ છે, અને એમની મહિમાનો જે વિકલ્પ આવ્યો છે સિદ્ધ ભગવાન પ્રત્યે, એ એનું શું છે, દ્રવ્ય સ્તુતિ, અને બીજાને કેવું છે ને, એમાં વિકલ્પ આવે છે, તો પોતાના ને પરના આત્મામાં દ્રવ્ય ભાવ સ્તુતિથી સર્વ સિદ્ધોને સ્થાપીને હવે આગળ શું કહે છે, મારા ને પરના મોના આત્મા, એમાં કુલ ચાર વાત કહેલી છે, પેલું સ્વ પોતાના અને શ્રોતાના આત્મામાં સ્થાપીને, કોને સ્થાપીને, સર્વ સિદ્ધને, કેવી રીતે, દ્રવ્ય ભાવ સ્તુતિ, આવી ગયું સ્વ પર હતું દ્રવ્ય અને ભાવ સ્તુતિ, પછી શેના માટે, મારા અને પરના મોના નાસ્તે, જો આચાર્ય સાથે શું કરે છે, આપણને બધાને શું કરે છે, સાથે લઈને રાખે છે, પણ શું થાય, એ તો આપણે આંગળી પકડી છે છોડી છે, એવા આપણે પૂછી લેવા આત્માને, આચાર્ય તો પોતાની સાથે રાખે છે, અહીંયા કહે છે કે એ પોતાના અને પરના મોના નાશ માટે ભાવ વચન અને દ્રવ્ય વાચન થી આ સમયસાર નું પરિભાષણ શરૂ કરીએ છીએ, એવી સુંદર ચાર લાઈન ઉપરનું આખું પ્રવચન, કે તો અહીંયા પણ કહીએ કે જે રીતે છોડવાને માટે અને છોડાવવાને માટે, જે મોલામાં હતું મારા અને પરના મોના નાશ માટે, અને મોહ પણ ક્યાંથી છે, અનાદિનો છે, કોને, આચાર દેવ ને કે આપણને, બંને ને, બંને ને, આચાર દેવ ને અનાદિથી નથી ને, તો ક્યાંથી છે, એમને મોનો નાશ થયેલો કે મોહ તો હોવો તો જોઈએ, તો અનાદિનો નથી, ક્યાંથી છે, ફરીથી મો કોને અનાદિ દે છે, આચાર્ય દેવ ને કે આપણને, આપણ આચાર્ય દેવ ને અનાદિ થી મો હોય હોય, તો પછી ફરક શું છે, આપણામાં નહીં, એમાં આપણને અનાદિ થી મો છે, એમને અનાદિ થી મો, અરે ફરક મોટો છે, આપણને અનાદિ નો દર્શન મો એટલે કે મિથ્યાત્વ અને ચારિત્ર મો બે છે, જયારે મુનિરાજ ને કેવો છે, અનાદિ નો ચારિત્ર મો, દર્શન મો મિથ્યાત્વ તો નાશ છે, બે ને અને બે ના નાશ ને માટે, તો જે ભિન ભિન નામો ના વિવરણ સહિત, અને આગળ તો એ જ નિજરા અધિકાર માં વાત આવી ગઈ છે, ઉદ્ગલ કર્મ નો ઉદય રૂપ વિપાક આ છે, મુજ સ્વભાવ છે નહીં, હું એક નાયક ભાવ, એમાં પછી આચાર્ય દેવ શું લીધું છે, એમાં એક રાગ શબ્દ લીધો છે, પછી શું દર વખતે આવે, રાગ પદ બદલીને મોહ લેવું ક્રોધમાન, એવા કેટલા નામ લીધા, 16 નામ, અને પછી શું કહે છે, એ ઉપદેશ દ્વારા બીજા પણ વિચાર, એમ અહીંયા પણ આગળ લેશે ગાથામાં, અહીંયા આ પદ બદલીને સોળ નામ એ રીતે આમાં પણ છે, આમાં 211 ગાથા, એટલે પેલી બે આ એક શ્લોક પછી બે ગાથાઓ આવી ગઈ, 210 અને 211, ધર્મ પુણ્ય અને પાપ એને છોડવાને, પછી એની પાછળ રહે આચાર્ય, આ પ્રમાણે ગાથામાં અધર્મ એટલે પાપ શબ્દ પલટીને એની જગ્યાએ રાગ દ્વેષ ક્રોધ માન માયાલોક કર્મ નો કર્મ મન વચન કાય પાંચ ઇન્દ્રિય એ રીતે 16 શબ્દો મૂકી 16 ગાથા સૂત્ર શું છે, વ્યાખ્યાન કરવા, અને કદાચ કોઈ સાંભળાશે ગુરુદેવજી એક એક લઈને વ્યાખ્યાન કરતા હોય, એમને કે બધા વાંચી લેજો આગળ આપણે, એમ નહીં એક એક ઉપર વિસ્તાર પોતે કરે અને આ ઉપદેશ થી બીજા પણ વિચારવા અને એવી રીતે આગળ પણ આવી ગયું છે. આ મુજબ સ્વભાવ નથી જે 198 અને 99 એમાં પણ જો એક વાત છે, જો 198 ગાથાનું એક ટાઈટલ સમ્યક દ્રષ્ટિને સમય દ્રષ્ટિ સામાન્યપણે સ્વ અને પરને આ પ્રમાણે જો એમાં શું આવ્યું સામાન્ય આપણે આવ્યું ને સામાન્ય અને હવે તે શું કરશે વિસ્તય વિશેષ એટલે વિસ્તાર એના માટે પણ 199 કર હવે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વ અને પરને આ પ્રમાણે જ્યાં ખુલ્લામાં શું આવ્યું એક સામાન્ય એક વાર કર્મ લીધું અને વિશેષમાં ત્યાં પણ પછી રાગ દ્વેષ મોહ ક્રોધ માન આ રીતે શું કરે આચાર્ય ઘણી જગ્યાએ આ રીતે શબ્દ 16 ની આવે છે. મોહ કર્મનો જે છે ધર્માદિ મારા મોહાદિ મારા નથી ઉપયોગ એમાં આખી વાત એ છે. એમાંથી ભેદના મોહનું જેમ કરાવે છે 36 ગાથામાં એમાં પણ પછી કહે છે કે આ સાથે બીજા શબ્દો પણ લેવા 31 ગાથા 32 એમાં ઇન્દ્રિયોને જ્ઞાતિ છે ને એમાં પણ વિસ્તાર કરીને 16 સૂત્રો એમાં એ વિચારવા. તો નથી મોહતે મારો કઈ ઉપયોગ કેવળ એક હું તે જ્ઞાન ને એક સમયના મોહ નિર્મમ 36 ગાથામાં એમાં પણ લે આ રીતે એક શું સમજવા જેવું છે. ઘણી જગ્યાએ આ 16 વ્યાખ્યાન રૂપે કરવા એમ કહીને સ્વાગત સામાન્ય રૂપે જો તારા ભાવમાં ગ્રહણ થતું હોય તો તારું કામ કરે છે પણ ન થતું હોય તો શું કરજે. વિશેષમાં જુદા જુદા શબ્દ લઈને આનું ઘૂંટણ કરે શું છે જુદા જુદા શબ્દ લઈને શું કરવા જેવું છે એને વાતને વારંવાર શું છે ઘૂંટવા જેમ અહીંયા પણ કીધું સામાન્ય કીધું હવે ભિન્ન ભિન્ન નામોના વિવરણ સહિત છોડવાને માટે પોતાને માટે અથવા છોડાવવાને માટે અહીંયા આવી કોને ભાવના છે કોને છે ગ્રંથના કરતા અને એમની ભાવના શું છે મિથ્યાત્વ કઈ રીતે છૂટે એવો એ પ્રયત્ન કરે છે. તો હવે પ્રશ્ન થયો હવે જો આ રીતે વિશેષ કહેવા માંગે છે તો અત્યાર સુધી શું કહ્યું કે અહીં સુધી કહ્યું તે શું કહ્યું. તો આપે અત્યાર સુધી પણ એ વાત કરી કે જેથી હવે આપ કઈ નવું વિશેષ કહેવા માંગો છો કે ઇત્થમ સમસ્તમ એવ પરિગ્રહમ સામાન્યત અપાશ્ય અપાશ્ય એટલે ત્યાગ છોડવું જેને બીજી પણ એક ભાષા અપોહ એમાં ચારિત્રમાં છોડવાની અહીંયા અપાશ્ય અપાશ્ય એટલે છોડવાનું. ઇત્થમ ઇત્થમ એટલે અહીંયા સુધી અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે સમસ્તમ એવ પરિગ્રહ સમસ્તમ પરિગ્રહ નો શું આવ્યો કોઈનું નામ ન આવ્યું એ કોમન આવ્યું ને સમસ્ત આપે કોઈ નામ ઇન્ડિવિજ્યુઅલ ન લીધું અને આમાં હવે શું આવ્યા જુદા જુદા નામ આવ્યા ને ધર્મ એટલે પુણ્ય પાપ અસન અને પાન વાત તો બે કેવી છે એક જ છે. એક કેવી છે સામાન્ય અત્યાર સુધી વાત કરી અને હવે એનું શું કરશે નામ લઈને વિશેષ કરે છે. તો અહીં સુધી જે કઈ કહ્યું એમ કહ્યું કે સમસ્ત એનો અર્થ જેટલી સમસ્ત એટલે જેટલી એટલે બધી જ અને એવ પરિગ્રહ ઉદગલ કર્મની ઉપાધિ રૂપ સામગ્રી આ શું છે બધું ઉદગલ કર્મની આ શું છે બધી ઉપાધિ છે કે સમાધિ છે શું છે એમાં તો ઉલટાનું આપણને અનુકૂળ સંયોગોમાં ઉપાધિ હોય કે સમાધિ એટલે શાંતિ સમાધિ એટલે શાંતિ નથી આ બધી ઉપાધિ છે. ઉપાધિ છે એટલે શું છે મનનો બોજો છે આકુતાના દેનારા છે એમાં ક્યારે પણ આ બધી અમારી શું છે મિલકત છે માલિકની વસ્તુ છે ને એસેટ છે અમારી બધી એ ઉપાધિ છે એ તારા માટેની કોઈ અનુકૂળ સામગ્રી સુખદાયક નથી જેટલી પૂજગલ કર્મની ઉપાધિ રૂપ ફરીથી રાગ દ્વેષ થાય એ પણ પૂજગલ કર્મની ઉપાધિ એટલે શું અને અનુકૂળ સામગ્રી પ્રતિકૂળતાની વાત જવાય તો ઉપાધિ લાગતી અનુકૂળ સામગ્રી પણ કે ઉપાધિ છે. એટલે શું? ક્યારે પણ દ્રવ્ય કર્મમાં ઘાતી કર્મ હશે એના નિમિત્તે રાગાદી ભાવ કરવો, અને જે કોઈ અઘાતી કર્મ છે એના નિમિત્તે શું મળશે? સામગ્રી નો કરવો. થઈ ગયું તો પ્રાણી આવી ગયા. એમાં દ્રવ્ય કર્મ છે, એમાં જે ઘાતી કર્મ છે એના નિમિત્તે શું થશે? જીવના પરિણામમાં ભાવ કર્મ. અને જે કોઈ અઘાતી કર્મ છે એના નિમિત્તે શું થવાની છે? ભાઈમાં નો કર્મ સંયોગ. તો એ બે ઉદગલ કર્મની ઉપાધિ રૂપે સામગ્રી છે. એ ઉપાધિ છે જે આવે ને, આદિ વ્યાધિ અને ઉપાધિ, એનાથી રહી શું છે? સમાજ. આ બધી અમારો સુખદાયક એવો નથી સામગ્રી, જેને કહે ને ઘર વખરી કે એ બધું એ શક્ય. અમારું શું છે? એ તારી બધી ઉપાધિ છે. તો એમાં તેનો સામાન્યપણે ત્યાગ કહ્યો. પરિગ્રહ છે એને છોડીને જો આગળની ફરીથી એ વાત કેમ, પરિગ્રહના ત્યાગની વાત. પરિગ્રહનો ત્યાગ કીધો ને, સામાન્યપણે ત્યાગ કર્યો. ઉદગલ કર્મની સમસ્ત એ પરિગ્રહ સામાન્યત અપાશે. અપાશે એટલે ત્યાગ. કારણ કે આ કોણ કેવો અધિકાર ચાલે છે? નિદ્રા એટલે શું? નિદ્રા એટલે શું? લગભગ ઘણા પ્રવચન માટે છે શુદ્ધિ ની વૃત્તિ. તો પરિગ્રહ છે, સમ્યક દર્શન છે, પરિગ્રહ છે એનો ક્રમશઃ જેમ ત્યાગ થતો જાય એમ શું થતી જાય છે? શુદ્ધિ ની વૃત્તિ. ચોથે ગુણ સ્થાને એ શુદ્ધિ પ્રગટ થઈ ગઈ છે, પણ હવે આગળ વધવું છે, શુદ્ધિ ની વૃદ્ધિ માં જવું છે આગળ. સમ્યક દ્રષ્ટિને એની ભૂમિકા રૂપ શુદ્ધિ ની વૃદ્ધિ તો છે, આ તો આખું ગુણ સ્થાનમાં પણ તો થાય આગળ. તો શ્રાવક દશા આવશે તો શું થશે? પરિગ્રહનું શું થશે? પરિગ્રહનું શું થશે? પરિમાણ થશે. અને ગુણિ દશા આવશે તો શું થશે? અપરિગ્રહ. પણ ફરક શું પડે છે? ફરીથી પરિગ્રહનો ત્યાગ કરવા માટે શું કરવું પડશે? સૌથી પહેલું આ બધું છોડીને જંગલમાં રહી જવું પડે, દાનમાં આપી દેવું, બધું શું કરવું? પરિગ્રહને છોડવા માટે શું કરવું? વેદનાન શું કામ લેવું? વેદનાન કરવાનું શું જરૂરી? ભલન પેડા લે આપણને હું નડે છે. મમત્વ શું કામ છોડવું? પરિગ્રહ અમારે છોડો, જેમાં મમતા શું કામ છોડવાનું? પહેલું જ વેદનાન કહો, મમત્વ કહો. વેદનાન કરવું અથવા મમત્વ એકત્વ છોડવું. જે મમત્વ એકત્વ છોડશે એને મર્યાદિત થશે, અને મર્યાદિત થયેલો પછી ક્રમે કરીને અભાવમાં. મિથ્યાત્વ એ શું છે? અનંતપણાનો છે. જ્યાં મિથ્યાત્વ અને 14 અભ્યંતરમાં સૌથી પહેલું એટલા માટે મિથ્યાત્વ લીધું, કારણ કે મિથ્યાત્વ એ ભાવ હંમેશા, અથવા મિથ્યાત્વ ને શ્રદ્ધા ભાવ એ કેવો છે? બે હવે બહિર્મુક્તામાં વર્ણ એકત્વ બુદ્ધિમાં તો પણ અનંત છે. તો એ અનંતતા છે એને પહેલા શું કરવું છે? મર્યાદામાં. અને મર્યાદામાં આવે તો એનું નામ એ મર્યાદિત થયેલો ભાવ છે. તો બાહ્યમાં સંયોગ પણ આગળ વધીને એ મર્યાદિત હશે ક્ષેત્રાવગાસભર. તો જેમ અહીંયા આગળ વધવા માટે શુદ્ધિની વૃદ્ધિ માટે શું લીધું છે? કે જેમ જેમ અંદરમાં શુદ્ધિની વૃદ્ધિ થાય એમ બાહ્યમાં પરિણામમાં પણ અભ્યંતર પરિગ્રહ મર્યાદિત થતો જાય છે, અને બહારમાં પણ પરિગ્રહ છૂટતો જાય. તો અહીંયા જે સામાન્યપણે અત્યાર સુધી ત્યાગ કર્યો હતો, અર્થાત જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે કેવું છે? ત્યાજ છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કર્યો. શું કર્યો? પરદ્રવ્યનો ત્યાગ. હવે પરદ્રવ્યનો ત્યાગ એનો વિશેષ શું ખુલાસો? ખાલી પરદ્રવ્ય કીધું એટલે ખાલી પરદ્રવ્ય સમજવા છે? કે ના, અભ્યંતર પરિગ્રહ એવા ભાવ કર્મ પણ લેવા છે. સામાન્યપણે ત્યાગ કર્યો. આપણે છે ઘણાને સામાન્યપણે ખ્યાલ ના આવે તો શું કરવું પડે છે? એને ડિટેલિંગ જેને કહે ને વિસ્તારથી, એમ આચાર દે કે છે અમે નામ આપીને હવે વિસ્તાર કરીએ છીએ. તો જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે એ બધી કેવી છે? ત્યાજ્ય છે. શરીર પણ કેવું છે? છોડવા જેવું છે ને? કેમ મને રાત છોડે નહીં? જો પાર્ટનર શરીર પણ જો છોડવા જેવું છે, જે બીજા સંયોગો છે, શરીર પણ કેમ ન છોડે? અંતરંગમાં મમત્વ રાખીને શરીરને છોડવા માંગશે એ મોટી હિંસા આત્મહત્યા છે. બીજું, મુનિરાજને શરીર પ્રત્યેનું મમત્વ નથી તો કેમ બીજું છોડ્યું કે કેમ ન છોડતા? શરીર છે એ કોઈ રાગને આધીન નથી, એ આયુષ આધીન છે. શરીરનો એક ક્ષેત્ર આવતા સંબંધ રહ્યો. આ છે ઘણાને પ્રશ્ન એમ થઈ શકે, જેમ તમે વસ્ત્ર પાત્ર છોડ્યા તો શરીર છોડ્યા કેમ નથી? જો કયો છે વસ્ત્ર પાત્ર મુનિરાજ ને ન હોય, કારણ કે એમાં અસ્થિરતા નો રાગ પણ રહે વસ્ત્ર પાત્ર માં, તો એ છૂટી ગયા તો શરીર પ્રત્યે પણ એકતા નો રાગ છે કે નહીં? નથી ને, તો શરીર છૂટી જવું જોઈએ ને. શરીર નું રહેવું એક જુદી વાત છે અને બાળમાં વસ્ત્ર પાત્ર રહેવું એ જુદી વાત છે. શરીર નું રહેવું શું છે? શરીર નું અસ્તિત્વ રાગ ની જાહેરાત છે કે આયુષ ની જાહેરાત છે? જો એવું જ માનીએ કે શરીર છે એટલે રાગ હોય તો કેવળ ભગવાનને રાગ થઈ જશે. શરીરનું હોવું શેના માટે છે? આયુષ છે એટલા માટે આવે છે ને. આયુષ આદિન જેની સ્થિતિ છે, આયુષ મટીએ મટીએ દૈહિક. આખી બે વાત સમજવા જેવી છે. બાકી વસ્ત્ર પાત્ર હશે એ સિદ્ધ કરે છે એને કમસે કમ અસ્થિરતાનો તો રાગ હશે, એકતાનો હોય કે ન હોય. તો અહીંયા તો સામાન્યપણે કયો ત્યાગ, હવે એમ કહીને પડદો નથી, હવે વિશેષ રૂપ કહે છે એના નામ આપીને. જે પરિગ્રહ છે એના નામ, એનો વિશેષ વિશેષતા, જેટલું પડદ્રવ્ય તેટલું ત્યાજ છે એમ કહ્યું. ક્યાં સુધી કહ્યું? અત્યાર સુધી. અને હવે 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 આગળનું જે ગાથાઓ છે એમાં ક્રોધ પડદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પડદ્રવ્ય છે તેથી તાજ્ય છે, અને ઇત્યાદિ ઇત્યાદિ પણ લઈ લેવા. બધા જ અભ્યંતર પરિગ્રહ બધા જ લઈ લેવા. બધા બે નામ આપે એવી રીતે ક્રોધ પડદ્રવ્ય છે તેથી છોડે. સાવ ક્રોધ છોડશે છે દુનિયા શું છે માથે થોડો થોડો ગુજરાતી નથી ફૂંફાડો તો રાખવો જોઈએ, ખોટે ખોટે તો રાખવું જોઈએ. અને જો એ તો ચાલો હજી છોડી દે, પણ માન જો છોડી દેશે તો આપણું શું છે સમાજમાં? આપણું કઈ સ્ટેટસ સ્થાન જ નહીં રહે. આવું માન કાંઈ છોડે? અને બીજું માન તો અમને નતું, પણ એક શું હોવું જોઈએ? સ્વમાન, સેલ્ફ રિસ્પેક્ટ હોવું જોઈએ. તમે મને ગમે એમ કહીને બોલાવો, ગમે એમ કરો, એમ કેમ ચાલે? જીવે સ્વમાનને બહાના હેઠળ પણ અંતે તો અભિમાન જ થયું. અને જીવનમાં એટલા માટે ક્યારે સંયોગનું અભિમાન કરીશ ને સ્વભાવનું બહુમાન. તારે માન જ જોવે છે તો કોનું કરજે? સ્વભાવનું બહુમાન કરજે, સંયોગનું ક્યારે અભિમાન કરીશ? એ અહીંયા ક્રોધ માન એ બધા કેવા છે? ત્યાજ્ય છે. અને ખરેખર ત્યાગ કોને કહેવાય? ઘણી વાત નહીં, ત્યાગ કોને કહેવાય? એક ક્ષેત્ર આવતા સંબંધ છૂટે તેનું નામ શું કહેવાય? જેનું ફરીને સ્મરણ ના આવે સમજી લેવું એનો ત્યાગ કહેવાય. આપણે શું થાય છે? સંયોગ છૂટે છે પણ મમત્વ હોવાથી એનું સ્મરણ રહી જાય છે. સંયોગ તો છૂટી જાય છે, ચાર વર્ષ પહેલા પણ એક ઘર તો છોડી દીધું હોય, પણ અંદરમાં શું રહી ગયું છે? જીવન મમત્વ એવું રહી ગયું છે. ગલીમાંથી રોડ ઉપરથી નીકળે તો શું થાય? કોઈ નજર તો જાય, એક વાર તો જાય. અરે ભાઈ એમ કેમ છૂટે? અમે આટલા વર્ષો એમાં પણ શું છે ને, બધા ઇંગ્લિશમાં સારા શબ્દો કહેવાય, મમતાના સેન્ટિમેન્ટલ ખબર નહીં ક્યાંથી ક્યાં મમતા માટેના શબ્દ. બોલા ખંડેર પેડા હોય ત્યાં હોય, અને છતાં અમારા માટે શું છે? જીવે પોતાના દોષનો એટલો બચાવ કર્યો છે કે છૂટવાનો અવકાશ નથી રહેવાતો. તો અહીંયા હવે કે છે કે એ ક્રોધ અને માન ઇત્યાદિ, પછી ભોજન પડદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પડદ્રવ્ય છે તેથી ત્યાજ્ય. ભોજન પડદ્રવ્ય છે, જો આ એક નિમિત્ત સંબંધની વાત છે, બાકી તો પડદ્રવ્ય હોવાથી છૂટા જ પડેલા. પડદ્રવ્ય કહેતા જ એની ભિન્નતા નો ખ્યાલ, પણ અહીંયા શું છે કે એ ભિન્ન છે પણ ભિન્નતાનો પરિણામ જ તને નથી. ભેદના એટલા માટે બાકી પરદ્રવ્ય કહેતા જો શબ્દ છે ને પરદ્રવ્ય પરદ્રવ્ય કહેતા શું પ્રવૃત્તિયું ભિન્ન સિદ્ધ્યું પણ એ પરદ્રવ્ય હોવા છતાં ભિન્નપણાનો તમે સ્વીકાર થયો નથી એ રીતે વાત કરીને અને હવે એ જે કોઈ પરદ્રવ્ય છે એ કેવા છે કે સ્વ અને પરના અવિવેક અવિવેક એટલે એકત્વનું આ હેતુ એટલે કે નિમિત્ત છે જેમ ધર્માસ્થિ અધર્માસ્થિ કહીએ ને આપણે શું છે ગતિમાં હેતુ એટલે નિમિત્ત છે અધર્મ સ્થિતિમાં હેતુ એમાં અહીંયા એને એ નિમિત્ત સ્વ પર જે છે અને સ્વમાં કોણ લીધું શુદ્ધ ચિદરૂપ માત્ર વસ્તુ અને પરમાં રહકર્મ ભાવ કર્મ અને ન કર્મ એના એકત્વના સંસ્કાર છે એના એ નિમિત્ત છે અને હવે મિથ્યા દ્રષ્ટિની એકત્વ બુદ્ધિ હોવાથી નિશ્ચિતપણે એને પરદ્રવ્ય રૂપ પરિગ્રહ તો છે જ બાહ્યમાં ભલે નિર્ગ્રંથ થઈ ગયો હોય અને સમ્યક દ્રષ્ટિને ભેદ જ્ઞાન હોવાથી એકત્વ નથી તો છ ખંડના રાજ વચ્ચે હોય તો પણ તેને પરિગ્રહ નથી અને એ વિષય આગળ હવે કે છે રાજમલજી કે અમૃતચંદ્રાચાર્ય દેવે અને કુંદકુંદાચાર્ય દેવ આગળ સમયસારમાં એ વાત એ લેવામાં
સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિ